नमस्कार आकाशवाणी। समाचार अनिल पटेल वांचे छे। सौप्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदी जी 7 शिखर सम्मेलन में भाग लेवा कैनेडा कैलगरी पहुंचा। जी 7 नेताओं मध्यपूर्व में शांति और स्थिरता माटे तेमनी प्रतिबद्धता पुनरुच्चार कर्यो। ईरान तेहरान में वसता भारतीयों ने अन्य सलामत स्थले खसी जवा भारतीय दूतावासे सलाह आपी। अमदावाद विमान दुर्घटना में 144 मृतकों डीएनए सैम्पल मैच थया। अत्यार सुधी में 101 पार्थिव देह मृतकों परिवारजनों ने सौंपाया। અને એએફસી મહિલા એશિયન કપ અને ઓસ્ટ્રેલિયા 2026 ક્વોલિફાયર માટે ભારતીય ફૂટબોલ ટીમની જાહેરાત। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 શિખર સંમેલનમાં ભાગ લેવા કેનેડાના કેલગરી ખાતે પહોંચ્યા છે। સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, તેઓ શિખર સંમેલનમાં વિવિધ દેશના નેતાઓ સાથે મુલાકાત કરશે અને મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના વિચાર રજૂ કરશે। પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ સંમેલન દરમિયાન તેઓ ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓ પર પણ ભાર આપશે। સાંભળીએ સુપર્ણા સૈકિયા સાથે પ્રવેશ અડિયેચાનો અહેવાલ।
G7 એ ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન, જર્મની, જાપાન, ઇટાલી, કેનેડા અને યુરોપિયન સંઘનો એક અનૌપચારિક સમૂહ છે। આ સમૂહના સભ્યો વૈશ્વિક, આર્થિક અને ભૂરાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવા દર વર્ષે G7 શિખર સંમેલનમાં મળે છે। છેલ્લા કેટલાક વર્ષમાં ભારતને G7 શિખર સંમેલનના સત્ર માટે નિયમિત આમંત્રણ મળે છે। ભારત છેલ્લા ઘણા શિખર સંમેલનમાં હંમેશા ગ્લોબલ સાઉથ સાથે જોડાયેલા મુદ્દાઓ સામેલ આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે આ સંમેલનમાં કૃત્રિમ બુદ્ધિમત્તા, AI, ઉર્જા, આફ્રિકા અને ભૂમધ્ય સાગર જેવા મહત્વના વિષય પર ચર્ચા કરવા અન્ય આમંત્રિત દેશ સાથે ભાગ લીધો હતો। પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ।
ક્રોએશિયામાં ભારતીય સમુદાયના લોકોનો પ્રભાવ સતત વધી રહ્યો છે, જો કે મધ્ય દક્ષિણ પૂર્વ યુરોપના આ દેશમાં ભારતીયોની સંખ્યા ઓછી જ છે, પરંતુ સાંસ્કૃતિક દ્રષ્ટિથી તેનું મહત્વ ઘણું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ક્રોએશિયાની રાજધાની ઝગ્રેબ પહોંચશે। ભારતના કોઈ પ્રધાનમંત્રીનો પણ આ પહેલો ક્રોએશિયા પ્રવાસ હશે। શ્રી મોદીના આ પ્રવાસ અંગે આકાશવાણી સાથેની વાતચીતમાં ઝગ્રેબમાં IT પ્રોફેશનલ સમ્રાટે જણાવ્યું, નાના પણ મહત્વના દેશ ક્રોએશિયામાં ભારતનો પ્રભાવ વધી રહ્યો છે તે જોઈને તેમને આનંદ થયો। ઝગ્રેબમાં એક રેસ્ટોરાંના કર્મચારી અભિષેક ચૌહાણે આશા વ્યક્ત કરી કે પ્રધાનમંત્રીના પ્રવાસથી બંને દેશના આર્થિક સંબંધો વધુ ગાઢ બનશે, તેમજ અનેક ભારતીયોને ક્રોએશિયા જવાની તક પણ મળશે। મધ્યપૂર્વમાં વધતા તણાવ વચ્ચે G7 નેતાઓએ ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષ અંગેનું સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે। G7ના નેતાઓએ મધ્યપૂર્વમાં શાંતિ અને સ્થિરતા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે। ઇઝરાયેલના પોતાનો બચાવ કરવાના અધિકારને ટેકો જાહેર કર્યો છે। G7 એ ચાલી રહેલા પ્રાદેશિક તણાવ વચ્ચે નાગરિકોની સુરક્ષાના મહત્વ પર ભાર મૂક્યો। જૂથે ઈરાનને ઇઝરાયેલમાં અસ્થિરતા અને આતંક ફેલાવનાર તરીકે ઓળખ્યું હતું। નેતાઓએ તેમની લાંબા સમયથી ચાલતી સ્થિતિ જાળવી રાખી હતી કે ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર પ્રાપ્ત કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં। તેમણે આશા વ્યક્ત કરી કે ઈરાનની કટોકટીને ઉકેલવાથી ગાઝામાં યુદ્ધવિરામ હાંસલ કરવાના પ્રયાસો સહિત મધ્યપૂર્વમાં તણાવ ઘટાડી શકાશે। ઈરાનના તહેરાનમાં વસતા ભારતીયોને અન્ય સલામત સ્થળે ખસી જવા ભારતીય રાજદૂતાવાસે સલાહ આપી છે। બીજી તરફ તહેરાનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને શહેરની બહાર લઈ જવામાં આવ્યા છે। વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે પરિવહનની બાબતમાં આત્મનિર્ભર એવા અન્ય રહેવાસીઓને પણ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરની બહાર જવાની સલાહ આપવામાં આવી છે। કેટલાક ભારતીયોને આર્મેનિયાની સરહદ પરથી ઈરાન છોડવાની સુવિધા આપવામાં આવી છે। શક્ય તમામ સહાય પૂરી પાડવા રાજદૂત ભવન ભારતીય સમુદાય સાથે સતત સંપર્કમાં રહે છે। ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલતા સંઘર્ષને જોતા વિદેશ મંત્રાલયે સ્થિતિ પર નજર રાખવા અને ભારતીય નાગરિકોની મદદ માટે 24 કલાકનો કંટ્રોલ રૂમ બનાવ્યો છે। વિદેશ મંત્રાલયે આ માટે કેટલાક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે, તેમાં ટોલ ફ્રી નંબર 1-800-1-8-7-9-7 અને 9-1-1-1-2-3-0-1-2-1-1-3 તેમજ 9-1-1-1-2-3-0-1-4-1-0-4 અને +9-1-1-1-2-3-0-1-7-9-0-5 સામેલ છે। વોટ્સએપ નંબર 9-1-9-9-6-8-2-9-1-9-8-8 પર પણ સંપર્ક કરી શકાશે। લોકો સિચ્યુએશન રૂમ @mea.gov.in પરથી પણ વધુ માહિતી મેળવી શકશે। આ ઉપરાંત તહેરાનમાં ભારતીય રાજદૂત ભવન ખાતે ઈરાનમાં રહેતા ભારતીયો અથવા ઈરાનના પ્રવાસે આવેલા નાગરિકો માટે આપત્તિ હેલ્પલાઇન નંબર સક્રિય કરવામાં આવ્યો છે। લોકો વોઇસ કોલ માટે +9-8-9-1-2-8-1-0-9-1-1-5 અને +9-8-9-1-2-8-1-0-9-1-0-9 પર ડાયલ કરી શકે છે, જ્યારે વોટ્સએપ માટે રાજદૂત ભવને +9-8-9-0-1-0-4-4-5-5-5-7 +9-8 +9015993320 અને +9180868717709 નંબર જાહેર કર્યો છે. ભારતીય રાજદૂત ભવનથી ઇમેઇલ cons.tehran@mea.gov.in પર પણ સંપર્ક કરી શકાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABADને ફોલો કરશો. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 144 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા છે, જ્યારે અત્યાર સુધીમાં 101 પાર્થિવ દેહ મૃતકોના પરિવારજનોને સોંપવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું. તેમણે ઉમેર્યું કે 12 પરિવાર નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે. 5 પરિવાર સાથે હોસ્પિટલ તંત્ર સંપર્કમાં છે, જ્યારે 17 પરિવારો બીજા સ્વજનના DNA મેચની રાહમાં છે.
DNA લેવાના સેમ્પલિંગની પ્રક્રિયા ચાલુ જ છે. હજુ કોઈ પણ બાકી રહી ગયું હોય તો એના પણ કંઈક એ પ્રોસેસ છે. જે કોઈ વ્યક્તિ આવીને એવું કે મારા સ્વજન અથવા મારા સગાવાલાનું મિસિંગ છે અથવા નથી આવ્યા અથવા ઓનબોર્ડ હતા જ અને એમને જો સેમ્પલ ના આપ્યું હોય તો આપણી વ્યવસ્થા આપણે બંધ કરી નથી. જ્યાં સુધી છેલ્લામાં છેલ્લો વ્યક્તિ એક્સપેક્ટેડ આવશે ત્યાં સુધી એ સિસ્ટમ ચાલુ રહેવાની છે. જે કોઈ બી બ્લડ લઈને આવશે અથવા બ્લડ આપવા માટે આવશે એ લેવામાં આવશે ને કસોટી ભવનમાં. એ અત્યારે પણ એ સિસ્ટમ આપણે ગોઠવેલી છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે હરિયાણાના માનેસરમાં ભારતના સૌથી મોટા ગતિશક્તિ મલ્ટી મોડેલ કાર્ગો ટર્મિનલનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે શ્રી વૈષ્ણવે વધુ માહિતી આપતા જણાવ્યું કે 45 એકરમાં ફેલાયેલા કાર્ગો ટર્મિનલમાં 450,000 વાહનો લઈ જવાની ક્ષમતા છે. તેમણે નોંધ્યું કે 108 મલ્ટી મોડેલ કાર્ગો ટર્મિનલ હવે તૈયાર છે અને ટૂંક સમયમાં શરૂ થશે. બિહારના 8 જિલ્લામાં ગત 24 કલાકમાં વીજળી પડવાની વિવિધ ઘટનામાં 14 લોકોના મૃત્યુ થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ બક્સર જિલ્લામાં સૌથી વધુ 4, જ્યારે પશ્ચિમ ચંપારણ અને કઠિયારમાં પણ 3-3 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગઈકાલે સાંજે વીજળી પડવાથી કૈમૂર, લખીસરાય, સીતામઢી અને ભાગલપુર જિલ્લામાં પણ 1-1 વ્યક્તિનું મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. બીજી તરફ દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી 24 કલાકમાં બિહાર પહોંચે તેવી શક્યતા છે. આ પહેલાં રાજ્યમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટના વધી છે. આપત્તિ વ્યવસ્થાપન વિભાગે પણ લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ પશ્ચિમ બાંગ્લાદેશ અને તેને અડીને આવેલા ગંગાના પશ્ચિમ બંગાળમાં 2 નીચા દબાણ સર્જાવાને કારણે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ, ગુજરાત પ્રદેશ અને ગંગાના પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર અને ઝારખંડ સહિત પૂર્વ ભારતમાં ભારે ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ આગામી 24 કલાક દરમિયાન થશે તેવું અનુમાન છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આજે ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે. હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશની સાથે દિલ્હી NCR શુક્રવાર સુધી ગાજવીજ અને તોફાની પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. લંડનમાં FIH હોકીની પ્રો લીગમાં ભારતની મહિલા ટીમ આજે અને આવતીકાલે આર્જેન્ટિનાની મહિલા ટીમ સામે રમશે. આ મુકાબલાઓમાં ઓસ્ટ્રેલિયાથી હાર્યા બાદ ભારત હવે આર્જેન્ટિના સાથે ભવ્ય પ્રદર્શન કરીને વિજયી બનવા માંગશે. હાલમાં ભારત 9 પોઈન્ટ સાથે 7મા સ્થાને છે અને આર્જેન્ટિના સાથે જોરદાર ટક્કર થવાની સંભાવના છે. ભારતની સિનિયર મહિલા ફૂટબોલ ટીમના મુખ્ય કોચ ક્રિસ્પિન છેત્રીએ AFC મહિલા એશિયન કપ અને ઓસ્ટ્રેલિયા 2026 ક્વોલિફાયર માટે 24 સભ્યની ટીમની જાહેરાત કરી છે. ક્વોલિફાયર માટે 23 ખેલાડીઓની છેલ્લી ટીમની જાહેરાત પહેલી મેચના રોજ કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 શિખર સંમેલનનો ભાગ લેવા કેનેડાના કેલગરી પહોંચ્યા. G7 નેતાઓએ મધ્યપૂર્વમાં શાંતિ અને સ્થિરતા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. ઈરાનના તહેરાનમાં વસતા ભારતીયોને અન્ય સલામત સ્થળે ખસી જવા ભારતીય દૂતાવાસે સલાહ આપી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 144 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા. અત્યાર સુધીમાં 101 પાર્થિવ દેહ મૃતકોના પરિવારજનોને સોંપાયા. અને AFC મહિલા એશિયન કપ અને ઓસ્ટ્રેલિયા 2026 ક્વોલિફાયર માટે ભારતીય ફૂટબોલ ટીમની જાહેરાત. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.